પવિત્ર શાસ્ત્રમાં જૂના કરારમાં પહેલા રાજાનું પુસ્તક 11મો અધ્યાય આપણે વાંચીએ તથા સાંભળીએ. હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમોની, અદોમી, સિદોની તથા હિતી સ્ત્રીઓ સાથે પ્રીતિ લાગી હતી. એટલે જે પ્રજાઓ વિશે યહોવાએ ઇસરાયલ પુત્રોને કહ્યું હતું કે તમારે તેઓની અંદર જવું નહીં, તેમ તેઓ તમારી અંદર આવે નહીં, કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે. તે પ્રજાઓમાં એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ રહ્યો. તેને રાજકુમારીઓમાંની 700 સ્ત્રીઓ અને 300 ઉપપત્નીઓ હતી અને તેની સ્ત્રીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં કે તેની સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું, કેમ કે સુલેમાન સિદ્ધિઓની દેવી આસ્તોરેથનો તથા આમ્યોના ધિક્કારપાત્ર મિલકોમ દેવનો ઉપાસક થયો અને સુલેમાને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને તેનો બાપ દાઉદની પેઠે સંપૂર્ણ રીતે યહોવાની પાછળ ચાલ્યો નહીં. પછી સુલેમાને યરૂસાલેમની સામેના પર્વત પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોસને સારું એક ઉસ્થાન તથા આમન પુત્રોને ધિક્કારપાત્ર દેવ મોલેકને સારું એક ઉસ્થાન બાંધ્યું. તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને સારું એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચઢાવતી અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયો, કેમ કે ઇસરાયેલનો દેવ યહોવા જેણે તેને 2 વાર દર્શન દીધું હતું અને જેણે આ બાબત વિશે આજ્ઞા આપી હતી કે તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહીં, તેની તરફથી તેનું મન ભટકી ગયું હતું અને યહોવાએ જે આજ્ઞા કરી હતી તે તેણે પાડી નહીં. માટે યહોવાએ સુલેમાનને કહ્યું કે તે આ કૃત્ય કર્યું છે ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યા હતા તે પાડ્યા નથી. માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ. તથાપિ તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહીં, પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ. તો પણ હું આખું રાજ્ય છીનવી નહીં લઉં, પણ મારો સેવક દાઉદની ખાતર તથા યરૂસાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર હું તારા પુત્રને એક કુળ આપીશ. યહોવાએ અદોમી અદાદને સુલેમાનના શત્રુ તરીકે ઉભો કર્યો અને તે અદોમના રાજાના વંશનો હતો. દાઉદ જ્યારે અદોમમાં હતો ને યોવાબ સેનાપતિ મારી નંખાયેલાને ડાંટવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યો હતો, કેમ કે યોદામ તથા સર્વ ઇસરાયલ ત્યાં 6 માસ રહ્યા હતા. એટલે તેણે અદોમના દરેક પુરુષનો નાશ કર્યો ત્યાં સુધી. તે વખતે એમ થયું કે અદાદ તથા તેની સાથે તેના બાપના સેવકોમાંના કેટલાક અદોમી માણસો મિસરમાં નાસી ગયા. હદાદ તો તે વખતે હજી નાનો છોકરો હતો અને તેઓ મિદાનમાંથી નીકળીને પારાન ગયા અને પારાનમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા ફારુન પાસે મિસરમાં આવ્યા. તેણે એને ઘર આપ્યું, તેને માટે ખોરાકી ઠરાવી આપી અને એને જમીન આપી. હદાદ ફારૂનની દ્રષ્ટિમાં એટલી બધી કૃપા પામ્યો કે તેણે પોતાની રાણીની બહેન એટલે તાહપનેસ રાણીની બહેન તેની સાથે પરણાવી. તાહપનેસની બહેનને પેટે પુત્ર થયો, તેનું નામ ગનુબાદ પાડવામાં આવ્યું ને તાહપનેસે તેને ફારૂનના મહેલમાં ધાવણ મુકાવ્યું અને ગનુબાદ ફારૂનના મહેલમાં ફારૂનના દીકરીઓ સાથે રહેતો. હદાદે મિસરમાં સાંભળ્યું કે દાઉદ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો છે ને યોયાબ સેનાપતિ મરણ પામ્યો છે, ત્યારે હદાદે ફારૂને કહ્યું કે મને અહીંથી વિદાય કર કે હું મારા પોતાના દેશમાં ચાલ્યો જાઉં. ત્યારે ફારૂને તેને કહ્યું કે મારે ત્યાં તને શી ખોટ પડી છે કે જો તું મારા પોતાના દેશમાં જવા માંગે છે. તેણે ઉત્તર આપ્યો કે કશી નહીં, ગમે તેમ હોય પણ મને જવા દે. વળી દેવે તેની વિરુદ્ધ બીજો શત્રુ એટલે એલિયાદાનો દીકરો રજોન જે પોતાના ધણી સોબાહના રાજા અદાદ હેજર પાસેથી નાઠો હતો તેને ઉભો કર્યો. જ્યારે દાઉદ સોબાહના લોકોને મારી નાખતો હતો ત્યારે રજોને પોતાની સાથે કેટલાક માણસોને એકઠા કર્યા અને તે ટોળીનો પોતે નાયક થયો. તેઓ દમસ્ક જઈને ત્યાં વસ્યા અને દમસ્કમાં રાજ કર્યું. તે સુલેમાનના સર્વ દિવસોભર ઇસરાયેલનો શત્રુ રહ્યો. હદાદે જે નુકસાન કર્યું તે તો જુદું, તેને ઇસરાયેલ પર તિરસ્કાર હતો અને તેણે અદામ પર રાજ કર્યું. વળી સરેદાના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો. તેની માં સરુહા નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો તેનું કારણ આ હતું. એટલે સુલેમાન મિલનો બાંધતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની ચૂંટફાટ સમારતો હતો. યરોબામ પરાક્રમી સુગી યોદ્ધો હતો. સુલેમાન તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે એને યુસુફના ઘરના સગળા કામ પર મુકાદમ ઠરાવ્યો. યરોબામ યરુસલેમથી નીકળ્યો તે વેળાએ એમ થયું કે તેને માર્ગમાં સિલોની અહિયા પ્રબોધક મળ્યો. હવે અહિયાએ નવું વસ્ત્ર પહેરેલું હતું અને તેઓ બંને ખેતરમાં એકલા હતા, અને અહિયાએ પોતે પહેરેલું નવું વસ્ત્ર પકડીને તે ફાડી તેના 12 કકડા કર્યા, અને તેણે યરોબામને કહ્યું કે તું તારે સારું 10 કકડા લે, કેમ કે ઇસરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તને 10 કુળ આપીશ, પણ મારા સેવક દાઉદની ખાતર તથા યરુસલેમ નગર કે જેને મેં ઇસરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર તેને એક કુળ મળશે, કારણ કે તેઓએ મને ત્યાગીને સિદ્યોનોની દેવી આસ્તોરથને તથા મોઆબના દેવ કમોસને તથા આમોન પુત્રોના દેવ મિલકોમને પૂજ્યા છે, અને તેના પિતા દાઉદની પેઠે મારી દ્રષ્ટિમાં જે ખરું હતું તે કરીને તથા મારા વિધિઓ અને મારા હુકમો પાડીને મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી, પરંતુ હું તેના હાથમાંથી આખું રાજ્ય લઈ લઈશ નહીં, પણ મારો સેવક દાઉદ જેને મેં પસંદ કર્યો હતો, જેણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ પાડ્યા હતા, તેની ખાતર તેને તો તેના આયુષ્યના સર્વ દિવસો સુધી હું અધિકારી રહેવા દઈશ, પણ હું તેના દીકરાના હાથમાંથી રાજ્ય લઈને તે એટલે 10 કુળો તને આપીશ. તેના દીકરાને હું એક કુળ આપીશ, જેથી યરૂશલેમ નગર કે જેને મારું નામ રાખવા સારું મેં પસંદ કર્યું છે તેમાં મારો સેવક દાઉદનો દીવો મારી સમુખ હંમેશા રહે, અને હું તારો અંગીકાર કરીશ ને તું તારા જીવની સગળી ઈચ્છાનુસાર રાજ કરશે ને ઇસરાયલ પર રાજા થશે, જેમ મારો સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે અને મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધ્ય તથા મારી આજ્ઞાઓ પાળશે તો એમ થશે કે હું તારી સાથે રહીશ, અને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ અને ઇસરાયલને તારે સ્વાધીન કરીશ, અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ, પણ તે સદાને માટે નહીં. આથી સુલેમાને યરોબામને મારી નાખવાનો લાગ શોધ્યો, પણ યરોબામ ઉઠીને મિસરના રાજા સિસાક પાસે મિસરમાં નાસી ગયો અને સુલેમાનના મરણ સુધી મિસરમાં રહ્યો. હવે સુલેમાનની બાકીની બાબતો સર્વ કર્યું તે તેનું જ્ઞાન એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી. શું આખા ઇસરાયલ પર સુલેમાને યરુસલેમમાં જે રાજ કર્યું તેનો સમય 40 વર્ષનો હતો. પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.
એક રાજાઓ અને 12મો અધ્યાય વાંચી. રહાબામ શખેમ ગયો કેમ કે તમામ ઇસરાયલ તેને રાજા ઠરાવવા સારું શખેમ આવ્યા હતા. નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું કેમ કે તે હજી સુધી મિસરમાં હતો જ્યાં તે સુલેમાન રાજાની હજુરમાંથી નાસી ગયો હતો. તેથી યરોબામ મિસરમાં રહેતો હતો. ત્યાંથી તેઓએ માણસ મોકલીને તેને તેડાવ્યો. ત્યારે એમ થયું કે યરોબામે તથા ઇસરાયલની આખી જમાતે આવીને રહાબામને કહ્યું કે તારા બાપે અમારા પર જુસ્તી ભારે કરી હતી, તો હવે તારા બાપની સખત વેઠ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે જુસરી તું હલકી કર, તો અમે તારી સેવા કરીશું. તેણે તેઓને કહ્યું, તમે અહીંથી 3 દિવસ સુધી જાઓ અને ત્યાર પછી મારી પાસે પાછા આવજો. એટલે તે લોકો ગયા. રહાબામ રાજાએ પોતાના બાપ સુલેમાનની હયાતીમાં તેની હજુરમાં જે વડીલો ખડા રહેતા હતા તેઓની સલાહ લેતા પૂછ્યું, આ લોકોને ઉત્તર આપવા માટે તમે શી સલાહ આપો છો? તેઓએ તેને કહ્યું, જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને ઉત્તર આપીશ ને તેઓને સારા વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવક થઈને રહેશે. પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેને ત્યાગ કર્યો, અને જે જુવાનીઓ તેની સાથે મોટા થયા હતા ને જે તેની હજુરમાં ઊભા રહેતા હતા તેઓની સલાહ તેણે પૂછી. તેણે તેઓને કહ્યું, આ જે લોકોએ મને કહ્યું છે કે તારા બાપે અમારા પર મૂકેલી જુસરી તું હલકી કર, તેઓને આપણે ઉત્તર આપીએ માટે તમે શી સલાહ આપો છો? જે જુવાનીઓ તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે આ જે લોકો તને આ લોકે તને એમ કહ્યું તે તારા બાપે તની જુસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પર હલકી કર. તેઓને તારે એમ કહેવું, મારી ટચલી આંગળી મારા બાપની કમર જાળી છે, હવે મારા બાપે તમારા પર ભારે જુસરી લાદી, તો હું તમારા પરની જુસરી વધારીશ, મારા બાપે તમને ચાપકાથી શિક્ષા કરી, પણ હું તમને વિચ્છુથી શિક્ષા કરીશ. રાજાએ ફરમાવેલું કે ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો. તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા. રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો ને વડીલોએ તેને જે સલાહ આપી તેનો ત્યાગ કર્યો. અને પેલા જુવાનીઓને સલાહ પ્રમાણે તેઓએ કહ્યું કે મારા બાપે તમારી જુસરી ભારે કરી, પણ હું તો તમારી જુસરી વધારીશ. મારો બાપ તમને ચાપકાથી શિક્ષા કરતો, પણ હું તો તમને મીછુઓથી શિક્ષા કરીશ. એમ રાજાએ લોકોને કેવું સાંભળ્યું નહીં, કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો, કે જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની હસ્તક નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે સ્થાપિત કરે. જ્યારે સર્વ ઇસરાયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, દાઉદમાં અમારો શું ભાગ છે, તેમજ યશાયના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇસરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે. એમ ઇસરાયલ પોતપોતાના તંબુએ ગયા, પણ યહુદિયાના નગરમાં રહેનાર ઇસરાયલ પુત્રો પર તો રહાબ આમે રાજ કર્યું. ત્યાર પછી અદોરામ, જે લશ્કરી વેઠ કરનારનો પ્રિય હતો, તે રહાબામ રાજાએ મોકલ્યો અને સર્વ ઇસરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. અને રહાબામ રાજા યરૂશલેમ નાસી જવા સારું ઉતાવળથી પોતાના રથ પર ચડી બેઠો. એમ ઇસરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે. જ્યારે સર્વ ઇસરાયલે સાંભળ્યું કે રોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ જ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો ને તેને સર્વ ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદના કુળ સિવાય દાઉદના કુટુંબની કુમાર કે કોઈ રહ્યું નહીં. રહાબામ યરૂશાલેમ આવ્યો ત્યારે તેણે સુલેમાનના દીકરા રહાબામ તરફ રાજ્ય પાછું લાવવા માટે ઇસરાયલના ઘરની વિરુદ્ધ યુદ્ધ કરવા સારું યહોદાના આખા ઘરના તથા બિન્યામીનના કુળના 180,000 છૂટી કાઢેલા લડવા એકઠા કર્યા. પણ દેવની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે એ પ્રમાણે આવી કે યહૂદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને ને યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાને તથા બાકીના લોકોને એમ કહે કે યહોવા આમ કહે છે કે તમે ચડાઈ ન કરશો, તેમજ અમારા ભાઈ ઇસરાયલ પુત્રની સામે યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાના ઘેર પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે. માટે તેઓ યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા. પછી યરોબામે ઇફ્રાઇમના પહાડી મુલકમાં શખેમ બાંધ્યું ને તેમાં રહ્યો ને ત્યાંથી નીકળીને તેને પનુએલ બાંધ્યું. અને યરોબામે પોતાના મનમાં ધાર્યું કે હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે. જો આ લોકો યરૂશલેમમાં યહોવાના ઘરમાં યજ્ઞ કરવા સારું જશે તો આ લોકોનું મન તેમના ધણી તરફ, એટલે યહુદિયાના રાજા રહોબામ તરફ પાછું ફરી જશે અને તેઓ મને મારી નાખીને યહુદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે. તે પછી રાજાએ સલાહ લઈને સોનાના 2 વાછરડા બનાવ્યા અને તેણે તેમને કહ્યું કે યરૂશલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇસરાયલ, જો તારા જે દેવો નિસદેશમાંથી તને કાઢી લાવ્યા ત્યાં રહ્યા, અને એકને તેણે બેસેલમાં ઊભા કર્યો ને બીજાને તેણે દાનમાં મૂક્યો, અને આ વાત પાપરૂપ થઈ પડી, કેમ કે લોકો એકની પૂજા કરવા સારું દાન લગી જતા હતા. વળી તેણે ઊંચા સ્થાનોના ઘર બંધાવ્યા ને લેવી પુત્રોના નહીં એવા સર્વલોકમાંથી તેણે યાજક ઠરાવ્યા. યરોબામે 8મા માસમાં માસને 15મે દિવસે જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું ને તેણે વેદી પર બલિદાન આપ્યા. તે જ પ્રમાણે તેણે બેસેલમાં કર્યું ને પોતાના બનાવેલા વાછરડાના બલિદાન કર્યા. ઉચ્ચ સ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા તેઓને તેણે બેથેલમાં રાખ્યા. વળી જે વેદી તેણે બેથેલમાં બનાવી હતી તેની પાસે 8મા માસમાં, એટલે પોતાના મન કલ્પિત માસમાં 15મે દિવસે તે ગયો અને ઇસરાયલ પુત્રને સારું તેણે પર્વ ઠરાવ્યું ને ધૂપ બાળવા સારું તે વેદી પાસે ગયો.
13મો અધ્યાય. અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વર ભક્ત યહુદામાંથી બેથેલ આવ્યો અને યરોબામ ધૂપ પાડવા સારું વેદી પાસે ઉભેલો હતો. યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું, હે વેદી, વેદી, યહોવા આમ કહે છે કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે અને તે તારા પર ધૂપ પાડનાર ઊંચ સ્થાનોના યાજકોના યજ્ઞ તારી પર કરશે ને લોકો તારા પર માણસના હાડકા બાળશે. તે દિવસે તેણે ચિહ્ન આપીને કહ્યું કે યહોવાએ જે ચિહ્ન આપ્યું છે તે આ છે, જો વેદી ફાટી જશે અને તે પણ રાખ પહેરાઈ જશે. તે બેથેલમાની વેદીની સામે ઈશ્વર ભક્ત પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે યરોબામે પોતાના હાથ હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું કે એને પકડો. ત્યારે તેનો જે હાથ તેણે તેની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે તેને પોતા તરફ પાછો ખેંચી શક્યો નહીં. જે ચિહ્ન ઈશ્વર ભક્ત યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ અને વેદી પરથી રાખ વેરાઈ ગઈ. રાજાએ ઈશ્વર ભક્તને ઉત્તર આપીને કહ્યું કે તારા દેવ યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે મારો હાથ ફરીથી સાજો થાય. અને ઈશ્વર ભક્ત યહોવાની આજીજી કરી એટલે રાજાનો હાથ સાજો થઈને અગાઉના જેવો થઈ ગયો. પછી રાજાએ તે ઈશ્વર ભક્તને કહ્યું કે મારી સાથે ઘેર આવીને હાજરી કર ને હું તને ઇનામ આપીશ. ઈશ્વર ભક્તે રાજાને કહ્યું કે તું મને તારું અડધું ઘર આપે તો પણ હું તારી સાથે નહીં આવું અને આ જગ્યાએ રોટલી પણ નહીં ખાવ તેમ પાણી પણ નહીં પીવું. કેમ કે યહોવાના વચનથી મને એવી આજ્ઞા મળી છે કે ત્યારે તારે કંઈ પણ રોટલી ખાવી નહીં અને પાણી પીવું નહીં, તેમજ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે થઈને પાછું વળવું નહીં. આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો અને જે માર્ગે તે બેથેલ આવ્યો હતો તે માર્ગે તે પાછો ગયો નહીં. હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વર ભક્ત તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતા તે તેને કહી સંભળાવ્યા. જે શબ્દો તેણે રાજાને કહ્યા હતા તે પણ તેઓએ પોતાના બાપને કહી સંભળાવ્યા. તેઓના બાપે તેમને કહ્યું કે તે કયા માર્ગે ગયો. હવે યહુદામાંથી આવેલો ઈશ્વર ભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના દીકરાઓએ જોયો હતો. તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારે સારું ગધેડા પર જીન બાંધો. તેથી તેઓ તેને સારું ગધેડા પર જીન બાંધ્યું અને તે તેના પર બેઠો અને તે ઈશ્વર ભક્તની પાછળ ગયો. તે તેને એલન વૃક્ષ તળે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું કે યહુદામાંથી આવેલો ઈશ્વર ભક્ત તે શું તું છે? તેણે કહ્યું કે હું તે છું. ત્યારે તેણે તેને કહ્યું કે મારી સાથે ઘેર ચાલ અને રોટલી ખા. એણે કહ્યું હું તારી સાથે પાછો નહીં આવું ને તારા ઘરમાં નહીં જાઉં, તેમજ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહીં ખાઉં અને પાણી પણ નહીં પીઉં. કેમ કે યહોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં તારે રોટલી ખાવી નહીં અને પાણી પીવું નહીં અને જે માર્ગે તું ગયો હોઉં તે પર પાછો વળતા તારે ચાલવું નહીં. પછી તેણે તેને કહ્યું કે હું પણ તારી માફક પ્રબોધક છું અને યહોવાને કહેવાથી એક દૂત મને કહ્યું કે એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ કે તે રોટલી ખાય અને પાણી પીવે, પણ તે એને જૂઠું કહેતો હતો. આથી તેણે તેની સાથે પાછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી અને પાણી પીધું. તેઓ ભાણા પર બેઠા હતા એટલામાં એમ થયું કે એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનું વચન આવ્યું. એણે યહુદામાંથી આવેલા ઈશ્વર ભક્તને પોકારીને કહ્યું કે યહોવા આમ કહે છે કે તે યહોવાના વચન સામે બંધ કર્યું છે ને તારા દેવ યહોવાએ જે આજ્ઞા તને ફરમાવી તે પાળી નથી, પણ તું પાછો આવ્યો અને જે જગ્યા વિશે તેણે તને કહ્યું હતું કે ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તે રોટલી ખાધી છે અને પાણી પીધું છે, માટે તારી લાશ તારા પિતૃઓની કબરમાં જવા પામશે નહીં. એણે રોટલી ખાધી અને પાણી પીધું ત્યાર પછી એમ થયું કે તેણે તેને માટે એટલે જે પ્રબોધકને તે પાછો વળી લાવ્યો હતો તેને માટે ગધેડા પર જીન બાંધ્યું અને એ વિદાય થયો. ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો અને તેણે એને મારી નાખ્યો અને એની લાશ માર્ગમાં પડી હતી અને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો અને જુઓ ત્યાં થઈને જતા માણસોએ લાશને માર્ગમાં પડેલી તથા સિંહને લાશની પાસે ઊભેલો જોયો અને તેઓએ આવીને નગરમાં જ્યાં વૃદ્ધ પ્રબોધક રહેતો હતો ત્યાં તેની ખબર આપી. જે પ્રબોધકે એને માર્ગેથી પાછો વાળી આણ્યો હતો તેણે તે વિશે સાંભળ્યું ત્યારે તેને કહ્યું કે તે ઈશ્વર ભક્ત છે જેણે યહોવાના વચન સામે બંધ કર્યું હતું, માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે અને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે તેણે તેને ફાડીને મારી નાખ્યો છે. અને તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારે સારું ગધેડા પર જીન બાંધો અને તેઓએ જીન બાંધ્યું. તેણે જઈને પેલાની લાશ માર્ગમાં પડેલી અને લાશની પાસે ગધેડા તથા સિંહ ઉભેલા જોયા. સિંહે લાશ ખાધી નહોતી ને ગધેડાને ફાડી નાખ્યો નહોતો. તે પ્રબોધક ઈશ્વર ભક્તની લાશ ઉપાડી ગધેડા પર મૂકીને તે પાછી લાવ્યો અને તેને સારું શોખ કરવા તથા તેને દાટવા સારું તે વૃદ્ધ પ્રબોધકના નગરમાં આવ્યો. તેણે લાશને તેની પોતાની કબરમાં દાટી અને તેઓએ તેને માટે શોખ કરતા કહ્યું કે હાય મારા ભાઈ. તેણે તેને દાટ્યો. પછી એમ થયું કે તેણે પોતાના દીકરાઓને કહ્યું કે હું મરી જાઉં ત્યારે જે કબરમાં એ ઈશ્વર ભક્તને દાટવામાં આવ્યો છે તેમાં મને દાટજો. મારા હાડકા તેના હાડકાની બાજુએ મૂકજો, કેમ કે જે વાણી તેણે યહોવાના વચનથી બેથલમાની વેદી સામે તથા સમૃદ્ધના નગરોના ઉસ્તાનોમાં સર્વ ઘરો સામે પોકારી છે તે નક્કી પૂરી થશે. આ બીના પછી યરોબામ પોતાના કુમાર્ગથી ફર્યો નહીં, પણ ફરીથી તેણે સર્વ લોકમાંથી ઉસ્તાનોના યાજકો ઠરાવ્યા. તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે જેથી તે ઉસ્તાનોને માટે યાજક થાય, અને એ વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પુષ્ઠ પરથી તેનો નાશ કરવા સારું તેને પાપરૂપ થઈ પડી.
રાજાઓનું પહેલું પુસ્તક 14મો અધ્યાય. તે વેળાએ યરોબામનો દીકરો અબિયા માંદો પડ્યો, અને યરોબામે પોતાની સ્ત્રીને કહ્યું કે કૃપા કરીને ઉઠ, ને તું યરોબામની સ્ત્રી છે એમ જાણવામાં ના આવે માટે તારો વેશ બદલ અને તું શિલોહમાં જા. જો અહીંયા પ્રવર્તક ત્યાં છે જેણે મારા વિશે કહ્યું હતું કે તું આ લોક પર રાજા થશે. તારી સાથે 10 રોટલી, ખાખરા તથા મધની કુંડી લઈને તેની પાસે જા. છોકરાને શું થવાનું છે તેની ખબર તે તને આપશે. યરોબામની સ્ત્રીએ તે પ્રમાણ કર્યું ને ઊઠીને શિલો ગઈ ને અહિયાને ઘેર આવી. હવે અહિયા દેખી શકતો નહોતો, કેમ કે વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખે ઝાંખ આવી હતી. યહોવાએ અહિયાને કહ્યું કે જો યરોબામની સ્ત્રી પોતાના દીકરા વિશે પૂછપરછ કરવા તારી પાસે આવે છે, કેમ કે તે માદો છે, તું તેને આમ કહેજે, કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે તે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરશે. અને એમ થયું કે તે તેના બારણામાં પહેરતા જ અહીંયા તેના પગનો અવાજ સાંભળીને કહ્યું કે યરોબામની સ્ત્રી તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે, કેમ કે દુઃખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે. જા, યરોબામને કહે કે ઇસ્રાયલનો દેવ યહોવા એમ કહે છે કે મેં તને સાધારણ લોકોની પંક્તિમાંથી ઉચ્ચ પંક્તિએ ચલાવીને મારા ઇસ્રાયલ લોક પર હાકેમ ઠરાવ્યો અને દાઉદના કુટુંબ પાસેથી રાજ્ય વિભાગી લઈને તને ત્યાં આપ્યું. તે છતાં તું મારા સેવક દાઉદ જેવો થયો નથી કે જેણે મારી આજ્ઞાઓ પાળી ને મારી દ્રષ્ટિમાં જે સારું હતું કેવળ તે જ કરીને જેણે પોતાને સંપૂર્ણ હૃદયથી મારી ઉપાસના કરી. પણ તારી અગાઉ જે થઈ ગયા તે સર્વ કરતા તે વધારે દુષ્ટતા કરી છે, ને જઈને તે તારે સારું અન્ય દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચડાવ્યો છે, ને તું મારાથી વિમુખ થયો છે. માટે જુઓ, હું યરોબામના કુટુંબ પર આપત્તિ લાવીશ, ને યરોબામનો દરેક નર બાળક જે ઇસ્રાયલમાં બંદીવાન હોય તેમજ જે છૂટો હોય તેને નશ કરીશ, ને જેમ વાસી દુખાડી નાખવામાં આવે છે તેમ હું યરોબામના કુટુંબને છેક લોપ થઈ જતા સુધી વાળી કાઢીશ. યરોબામના કુટુંબનો જે માણસ નગરમાં મળશે તેને કૂતરા ખાશે, અને જે ખેતરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે, કેમ કે યહોવાનું જે વચન છે. માટે તું ઊઠીને તારા ઘેર જા, નગરમાં તારા પગ પહેરતા જ બાળક મરણ પામશે, અને સર્વ ઇસ્રાયલ તેને સારો શોક કરશે ને તેને ડાકશે, કેમ કે યરોબામના કુટુંબમાંથી તે એકલો જ કબરમાં લટાવવા પામશે, કારણ કે યરોબામના કુટુંબ પૈકી માત્ર તેનામાં જ ઇસ્રાયલના દેવ યહોવા પ્રત્યે કંઈક સારી વર્તણૂક માલુમ પડી છે. વળી યહોવા પોતાને સારું ઇસ્રાયલ પર રાજા ઊભો કરશે કે જે તે જ દિવસે યરોબામના કુટુંબનો નાશ કરશે. અને વળી હમણાં જ શું થાય છે, કેમ કે જેમ બરું પાણીમાં છોલા ખાય છે તેમ યહોવા ઇસ્રાયલને મારશે, અને આ સારો દેશ જે તેણે ઇસ્રાયલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે તેઓએ પોતાને વાસ્તે અસરી મૂર્તિઓ કરીને યહોવાને રોષ ચડાવ્યો છે. જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇસ્રાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇસ્રાયલને ભજી દેશે. પછી યરોબામની સ્ત્રી ઉઠીને વિદાય થઈ તે શ્રી તિર્સામાં આવી, તે ઘરના ઉમરા પર આવી કે તરત જ બાળકે પ્રાણ તજો. જે વચન યહોવા પોતાના સેવક અહીંયા પ્રબોધક હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે સર્વ ઇસ્રાયલે તેને ડાક્યો ને તેને સારું શોક કર્યો. યરોબામના બાકીના કૃત્યો એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું તથા કેવી રીતે રાજ ચલાવ્યું એ જુઓ ઇસ્રાયલના રાજાઓના કાળ ઉઠાણના પુસ્તકમાં લખેલા છે. યરોબામે રાજ કર્યું તે મુદત 22 વર્ષની હતી અને તે તેના પિત્રો સાથે ઊંઘી ગયો અને તેના દીકરા નાદાબે તેની જગ્યાએ રાજ કર્યું. સુલેમાનનો દીકરો રહાબામ યહૂદામાં રાજ કરતો હતો. રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 41 વર્ષનો હતો. યરુસલેમ નગર જેને ઇસ્રાયલના સર્વ કુળોમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા સ્વરૂપ પસંદ કર્યું હતું તેમાં તેણે 70 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ નામા હતું, તે આમોનેન હતી. અને યહૂદાએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેમના પિતૃઓના સર્વ કૃત્યો કરતા તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ તેને વધારે ક્રોધ ચડાવ્યો, કેમ કે તેઓ દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ તળે પોતાને સારું ઉચ્ચ સ્થાનો સ્તંભો તથા અસરીમ બનાવ્યા. વળી દેશમાં પૂમંતો પણ હતા જે સગરી પ્રજાઓને યહોવાએ ઇસ્રાયલ પુત્ર આગળ ત્યાં હાંકી કાઢી હતી. તેઓના સર્વ ધિક્કારપાત્ર કૃત્યોનું આચરણનું અનુકરણ તેઓએ કર્યું. રહાબામ રાજાને 5મા વર્ષે એમ થયું કે મિશ્રના રાજા શિશાકે યરુસલેમ પર સવારી કરી. તે યહોવાના મંદિરનો ખજાનો તથા રાજાના મહેલનો ખજાનો હરી ગયો. હા, તેણે સગરું હરણ કરી ગયો. સુલેમાને બનાવેલી સોનાની સગડી ઢાલો પણ તે લઈ ગયો. રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમાં તે સોંપી. જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે એમ બનતું કે પહેરેગીરો તે સજી લેતા ને પછી પહેરેગીરોની ઓરડીમાં તે પાછી લાવતા. હવે રહાબામના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી. શું રહાબામ તથા યરોબામની વચ્ચે જાથું વિગ્રહ ચાલતો હતો. રહાબામ પોતાના પિત્રો સાથે ઊંઘી ગયો ને તેને પોતાના પુત્રો સાથે દાઉદ નગરમાં દાટવામાં આવ્યો. તેની માનું નામ નામા હતું, તે આમોનેન હતી. તેના દીકરા અભિયામે તેની જગ્યાએ રાજ કર્યું. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.